એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, આપ સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે છેક પૃથ્વીના દક્ષિણ છેડાની વાત કરવાના છીએ. એક એવો ખંડ જેનું નામ સાંભળતા જ આમ બરફની સફેદ ચાદર નજર સામે આવી જાય.
હા, એન્ટાર્કટિકા.
બરાબર, એન્ટાર્કટિકા. આપણે આજે ક્લોઝ ડોર્સના પુસ્તક ધી એન્ટાર્કટિકના આધારે આ રહસ્યમય ખંડની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. સમજવાનો પ્રયત્ન કરીશું કે આ દૂરનો બર્ફીલો પ્રદેશ એ આપણા માટે કેમ આટલો અગત્યનો છે.
અને જો એમ જોવા જઈએ ને તો આ વિષય અત્યારે બહુ જ મહત્વનો છે, કારણ કે એન્ટાર્કટિકા ખાલી બરફનો પહાડ નથી.
હા, એ તો ખરું.
એનાથી ઘણું વધારે છે. આંતરરાષ્ટ્રીય સહકાર કેવી રીતે ચાલે છે એ જોવાની એક અનોખી જગ્યા છે. આપણું પર્યાવરણ, ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ, એને સમજવા માટે બહુ અગત્યનું છે. ત્યાં જે કંઈ પણ થાય છે, નાનું કે મોટું,
હા,
એની અસર મતલબ આપણા બધા પર પડવાની જ છે, ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ.
એકદમ સાચી વાત. તો પછી આટલા અગત્યના વિષય પર જે લખી રહ્યા છે એ લેખક વિશે પણ થોડું જાણીએ. કોણ છે આ ક્લોઝ ડોટ્સ? એમનો પરિચય શું?
હા, તો ક્લોઝ ડોટ્સ છે ને એ લંડનની રોયલ હોલોવે યુનિવર્સિટીમાં ભૂરાજનીતિ એટલે કે જીઓ પોલિટિક્સના પ્રોફેસર છે.
અચ્છા.
અને એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર એન્ટાર્કટિકા જ નહીં પણ ઉત્તર ધ્રુવ, આર્કટિક, એના પણ નિષ્ણાત છે. એટલે ધ્રુવીય પ્રદેશોનું રાજકારણ, ત્યાંનું શાસન, એ બધું એમનો મુખ્ય વિષય અને દુનિયાના ટોચના જાણકારોમાં એમની ગણના થાય છે.
એટલે ખાલી ભૂગોળ નહીં પણ એની સાથે જોડાયેલું રાજકારણ, સમાજકારણ,
બધું જ. હા, બરાબર. અને એમાં પણ તેઓ પોતાની જાતને ક્રિટિકલ જીઓપોલિટિશિયન કહે છે.
ક્રિટિકલ જીઓપોલિટિશિયન એટલે શું?
એટલે એ માત્ર એમ ન જુએ કે કયો દેશ ક્યાં છે ને કેટલી તાકાત છે, એ ઊંડા ઉતરે, એમ જુએ કે કોઈ જગ્યા, કોઈ ભૌગોલિક સ્થાન એ રાજકીય શક્તિ સાથે કેવી રીતે જોડાયેલું છે. રાષ્ટ્રો પોતાની ઓળખ, પોતાના વિચારો કોઈ પ્રદેશ પર કેવી રીતે ઠોકી બેસાડે છે. અને પેલી વાર્તાઓ હોય ને, શૌર્યની ગાથાઓ હોય કે પછી વૈજ્ઞાનિક શોધની વાતો,
હા હા, પેલી હિરોઇક એજની બધી વાતો,
એજ, એનો ઉપયોગ કેવી રીતે થાય છે કોઈ જગ્યા પર પોતાનો દાવો મજબૂત કરવા, પોતાની હાજરીને યોગ્ય ઠેરવવા. દાખલા તરીકે પેલી એન્ટાર્કટિકાની ડોક્યુમેન્ટરી આવે કે ત્યાં કોઈ દેશ પોતાનો ઝંડો ફરકાવે, આ બધું આપણી સમજને કેવી રીતે ઘડે છે એનું એ વિશ્લેષણ કરે છે. મીડિયા, સંસ્કૃતિ, વિજ્ઞાન, બધું કેવી રીતે આ દૂરના સ્થળોની આપણી છબી બનાવે છે.
ઓહો, આ તો ખરેખર રસપ્રદ છે. તો ચાલો આ જ દ્રષ્ટિકોણથી પુસ્તકને સમજીએ. મુખ્ય વાત શું છે પુસ્તકની? ડોડ્સ શું કહેવા માગે છે?
ડોડ્સનો મૂળ તર્ક એમ છે કે આપણે એન્ટાર્કટિકાને જે રીતે જોઈએ છીએ કે ભાઈ એક ખાલી ખમ બરફથી ઢંકાયેલો કુદરતી ઉજ્જળ પ્રદેશ છે.
હા, સામાન્ય રીતે તો એવું જ વિચારીએ.
પણ એ કહે છે કે આ સમજ અધૂરી છે. એમના મતે એન્ટાર્કટિકા એક માનવ નિર્મિત રચના છે, હ્યુમન કન્સ્ટ્રક્ટ.
માનવ નિર્મિત? આટલો મોટો ખંડ એ કેવી રીતે? મતલબ
જુઓ, એનો અર્થ એ નથી કે માણસે પથ્થર માટીથી બનાવ્યો છે, પણ એનો અર્થ એ છે કે એન્ટાર્કટિકા વિશેની આપણી સમજ,
અચ્છા,
આપણી કલ્પના, એની શોધનો જે આખો ઇતિહાસ છે, પછી જુદા જુદા દેશોએ જે એના પર પ્રાદેશિક દાવા કર્યા છે,
હા, એ પણ એક મુદ્દો છે,
ત્યાંની જે શાસન વ્યવસ્થા છે, પેલી એન્ટાર્કટિક સંધિ, અને ત્યાં જે વૈજ્ઞાનિક સંશોધન થાય છે, આ બધું જ માનવીય છે. માનવીય મહત્વાકાંક્ષાઓ, સ્પર્ધાઓ, આદર્શો, રાજકારણ, એ બધાનું પરિણામ છે.
એટલે કે આપણે એને આપણા ચશ્માથી જોઈએ છીએ, આપણી જરૂરિયાતો પ્રમાણે એનું અર્થઘટન કરીએ.
બિલકુલ. ડોડ્સ કહે છે કે આ ખંડ ક્યારેય રાજકારણથી મુક્ત નહોતો, હંમેશાથી એક ભૂરાજકીય મંચ રહ્યો છે, એક વિશાળ વૈજ્ઞાનિક લેબોરેટરી બન્યો છે.
હા,
એક સાંસ્કૃતિક પ્રતીક પણ છે, સાહસનું, શુદ્ધતાનું, અને હવે તો પર્યાવરણીય ફેરફારોનો જીવંત બેરોમીટર બની ગયો છે.
ક્લાઇમેટ ચેન્જ માટે તો ખાસ.
હા, અને એની ઓળખ સતત બદલાતી રહે છે. રાષ્ટ્રો, વૈજ્ઞાનિકો, પ્રવાસીઓ બધા એના આકાર આપી રહ્યા છે, અને સતત એના પર ચર્ચાઓ, વિવાદો ચાલતા જ રહે છે. પુસ્તક આપણને આખી સફર કરાવે છે, છેક પ્રાચીન ગ્રીક લોકોની કલ્પનાથી શરૂ કરીને આજના જટિલ પડકારો સુધી.
બહુ સરસ. તો ચલો આ સફરના અમુક મુખ્ય પડાવો પર થોડું વધુ ધ્યાન આપીએ. શરૂઆત ક્યાંથી કરવાની? કલ્પના અને નકશાથી?
હા, ડોટ્સ બહુ રસપ્રદ વાત કરે છે. કહે છે કે એન્ટાર્કટિકા ભૌતિક રીતે મળ્યો એ પહેલાં તો સદીઓ સુધી ખાલી એક વિચાર હતો, એક કલ્પના.
ખરેખર?
હા, પ્રાચીન ગ્રીક ફિલોસોફરો માનતા હતા કે પૃથ્વી ગોળ છે, ઉત્તરમાં આટલી બધી જમીન છે, તો પૃથ્વીને બેલેન્સ કરવા માટે દક્ષિણમાં પણ એક મોટી જમીન હોવી જ જોઈએ.
અચ્છા, લોજિક લગાવતા હતા.
હા, એને એ લોકો કહેતા ટેરા ઓસ્ટ્રેલિસ ઇનકોગ્નિટા, એટલે કે અજ્ઞાત દક્ષિણ ભૂમિ.
એટલે ખબર નહોતી, પણ માની લીધું હતું કે હશે ખરી.
બરાબર. અને સદીઓ સુધી યુરોપના નકશા બનાવનારાઓ પોતાના નકશામાં દક્ષિણે એક મોટો કાલ્પનિક ખંડ દોરતા રહેતા. પછી 18મી સદીમાં કેપ્ટન જેમ્સ કુક જેવા સાહસિકો નીકળ્યા. કુકે લગભગ 3 વર્ષ સુધી એન્ટાર્કટિક વર્તુળની આસપાસ ચક્કર લગાવ્યા, પણ એને ક્યાંય જમીન દેખાઈ નહીં, બસ બરફની ઊંચી દિવાલો.
હા,
આનાથી પેલી વાત પાક્કી થઈ કે ભાઈ, જો દક્ષિણમાં કોઈ જમીન છે તો એ ભયંકર ઠંડી અને બરફથી ઢંકાયેલી હોવી જોઈએ. ડોડ્સ એ વાત પર ભાર મૂકે છે કે એની શોધ કોઈ એક વ્યક્તિએ એક જ વારમાં નથી કરી.
હા, એ તો ક્રમિક પ્રક્રિયા હતી.
એકદમ લાંબી ધીમી પ્રક્રિયા, ઘણા લોકોના પ્રયત્નોનું પરિણામ.
અને પેલી જૂની કલ્પનાઓ, વાર્તાઓ આજે પણ ક્યાંક ને ક્યાંક આપણી સમજને અસર કરે છે.
કલ્પના પછી આવ્યો પેલો વાસ્તવિક અભિયાનોનો દોર, જેને શૌર્ય યુગ કે હિરોઇક એજ કહે છે. એના વિશે શું છે પુસ્તકમાં?
હા, આ લગભગ 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતનો સમય.
આ એ જ સમય જ્યારે આપણને પેલું રોબર્ટ ફેલ્કન સ્કોટ, રોઆલ્ડ એમન્ડસન, અર્નેસ્ટ શેકલ્ટન આ બધા નામો સાંભળવા મળે છે.
હિરોઝનો સમય.
હા, પણ ડોજ એને ખાલી સાહસ અને બહાદુરીની વાતો તરીકે નથી જોતા, એ એનું વિશ્લેષણ કરે છે. એને જોડે છે તે સમયના યુરોપિયન રાષ્ટ્રવાદ સાથે, સામ્રાજ્યવાદ સાથે, અને પુરુષત્વ એટલે કે મેસ્ક્યુલિનિટીની જે ધારણાઓ હતી એની સાથે.
પેલી સ્કોટ અને એમન્ડસન વચ્ચેની રેસ હતી દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાની, એ ખાલી રમત નહોતી એમ?
બિલકુલ નહીં. એ માત્ર 2 જણ વચ્ચેની હરીફાઈ નહોતી, એ 2 દેશો બ્રિટન અને નોર્વેના ગૌરવની વાત હતી. એમની રીતો પણ જુદી હતી. સ્કોટનું અભિયાન મોટું, જાણે લશ્કરી ઢબનું.
હા,
જ્યારે એમન્ડસનનું નાનું, વધુ સ્માર્ટ, ત્યાંની પરિસ્થિતિને વધુ અનુકૂળ.
એટલે સ્ટાઇલ પણ અલગ હતી.
હા, અને આ અભિયાનોનું જે રીતે મીડિયામાં આવ્યું, ફોટા પડ્યા, પુસ્તકો લખાયા, એનાથી જોરદાર રાષ્ટ્રીય વાર્તાઓ, નેરેટિવ્સ બન્યા.
પોતાના દેશનો વાઉટો ફરકાવવા માટે.
બરાબર. હિંમત, બલિદાન, કષ્ટ આ બધું દેખાડીને એન્ટાર્કટિકા પર પોતપોતાના દાવા મજબૂત કર્યા. સ્કોટ બિચારો હારી ગયો અને મૃત્યુ પામ્યો.
હા, એ દુઃખદ હતું.
પણ બ્રિટનમાં એને નોબલ ફેલ્યોર એટલે કે ઉમદા હાર તરીકે ગ્લોરિફાઈ કરાયો. એનાથી બ્રિટનનું એન્ટાર્કટિકા સાથેનું ભાવનાત્મક અને રાજકીય જોડાણ ઉલટું વધુ મજબૂત બન્યું.
શૌર્ય અને રાષ્ટ્રવાદ પછી પુસ્તક એક મોટા વળાંકની વાત કરે છે. એન્ટાર્કટિકાનું વૈજ્ઞાનિક ખંડ બનવું, આ કેવી રીતે થયું? આ પરિવર્તન ક્યારે આવ્યું?
આમાં સૌથી મોટો ફાળો જો કોઈનો હોય તો તે છે 1957-58નું આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષ, ટૂંકમાં આઈજીવાય.
આઈજીવાય? હા, સાંભળ્યું છે.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, દુનિયા ઠંડા યુદ્ધમાં વહેંચાયેલી હતી. અમેરિકા એક તરફ, સોવિયત સંઘ બીજી તરફ. પણ ત્યારે વિજ્ઞાનના નામે કંઈક અનોખું થયું. આઈજીવાયે પૃથ્વી અને એના વાતાવરણનો અભ્યાસ કરવા માટેનો એક બહુ મોટો આંતરરાષ્ટ્રીય પ્રયાસ હતો.
અને એમાં ધ્રુવીય પ્રદેશો પર ખાસ ધ્યાન હતું.
હા, ખાસ કરીને એન્ટાર્કટિકા પર. અને નવાઈની વાત એ કે અમેરિકા, સોવિયત સંઘ, બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ચીલી જેવા દેશો કે જેમના પોતાના દાવા હતા, એ બધા સહિત લગભગ 67 દેશોએ ભાગ લીધો.
શું વાત છે, ઠંડા યુદ્ધ વખતે આવો સહકાર?
હા, એ જ તો કમાલ હતી. 12 દેશોએ ત્યાં પોતાના રિસર્ચ સ્ટેશન બનાવ્યા અથવા તો વિસ્તાર્યા. અને સૌથી અગત્યનું, એમણે વૈજ્ઞાનિક માહિતીની ખુલ્લા મને આપલે કરી.
અચ્છા,
આનાથી શું થયું? વિજ્ઞાન એન્ટાર્કટિકામાં મુખ્ય અને સ્વીકાર્ય પ્રવૃત્તિ બની ગયું. પેલો પ્રાદેશિક દાવાઓનો ઝઘડો હતો ને,
હા, જે બહુ ગંભીર બની શકતો હતો,
એને જાણે વિજ્ઞાનના કામ માટે થોડો બાજુ પર મૂકી દીધો. વિજ્ઞાને દેશોને એન્ટાર્કટિકા સાથે જોડાવા માટે એક નવી શાંતિપૂર્ણ રીત આપી. અને આઈજીવાય દરમિયાન જે આ સહકારનું વાતાવરણ બન્યું, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું, એ ટકી રહ્યું, એણે આગળનો રસ્તો બનાવ્યો.
અને આ વૈજ્ઞાનિક સહકારના પાયા પર જ પેલી એન્ટાર્કટિક સંધિ ADS બનીને.
બરાબર. આઈજીવાયની સફળતાએ રસ્તો દેખાડ્યો એટલે 1969માં વોશિંગ્ટનમાં પેલા 12 દેશો ભેગા થયા, જે આઈજીવાય વખતે એન્ટાર્કટિકામાં સક્રિય હતા અને એમણે એન્ટાર્કટિક સંધિ પર સહી કરી.
ઠંડા યુદ્ધના સમયમાં આખરેખે મોટી સિદ્ધિ કહેવાય.
કામ માટે જ થશે.
એટલે લશ્કરી પ્રવૃત્તિ બંધ.
હા, કોઈ હથિયારનું ટેસ્ટિંગ નહીં, કોઈ મિલિટરી બેઝ નહીં. બીજું, વૈજ્ઞાનિક સંશોધનની સ્વતંત્રતા રહેશે અને એને પ્રોત્સાહન મળશે. ત્રીજું, વૈજ્ઞાનિક માહિતી અને પરિણામો બધા માટે ઉપલબ્ધ રહેશે, મુક્તપણે એની આપ લે થશે.
અને પેલો દાવાઓવાળો મુદ્દો, એનું શું થયું?
એ સૌથી અઘરો પણ સૌથી મહત્વનો મુદ્દો હતો. સંધિએ નક્કી કર્યું કે કોઈ દેશ નવો પ્રાદેશિક દાવો નહીં કરી શકે, અને જે જૂના દાવા હતા,
હા 7 દેશોના હતા ને,
હા, એ દાવાઓને સંધિ સ્વીકારતી પણ નથી અને નકારતી પણ નથી. એને બસ સ્થગિત કરી દીધા છે, ફ્રીઝ કરી દીધા છે.
એટલે જાણે ટાઈમ ફ્રીઝ.
હા,
દાવો ત્યાં જ અટકી ગયા અને ત્યાં સુધી બધા સાથે મળીને કામ કરે.
હા, કંઈક એવું જ. અને જુઓ, એટીએસ એટલે ખાલી 1959ની સંધિ નથી, એ પછી પણ ઘણા કરારો અને નિયમો એમાં ઉમેરાયા છે, જેમ કે પેલો મેડ્રિડ પ્રોટોકોલ 1991નો.
હા, પર્યાવરણ માટેનો.
એણે તો એન્ટાર્કટિકાને શાંતિ અને વિજ્ઞાન માટે સમર્પિત કુદરતી અનામત જાહેર કરી દીધું, અને ત્યાં ખનિજોનું કોઈપણ ખોદકામ, માઇનિંગ, એના પણ ઓછામાં ઓછા 2048 સુધી તો પ્રતિબંધ જ મૂકી દીધો.
ઓ, કાયમી નહીં પણ લાંબા સમય માટે.
હા, આખી સિસ્ટમ અનોખી છે. પણ હા, એની ટીકાઓ પણ થાય છે કે ભાઈ, આ તો મોટાભાગે પૈસાદાર દેશોનો ક્લબ છે અને નિયમો બનાવ્યા પછી એનું પાલન કરાવવું હંમેશા સહેલું નથી હોતું.
સંધિ ખાણકામ રોકે છે, પણ પુસ્તક બીજા સંસાધનોની વાત પણ કરે છે ને, પેલી માછીમારીની વાત.
હા, ખનિજ સિવાય પણ ત્યાં ઘણું છે જેની ચર્ચા ચાલે છે. સૌથી મોટો મુદ્દો અત્યારે દક્ષિણી મહાસાગરમાં થતી માછીમારીનો છે. ત્યાં ક્રિલ નામનો એક નાનો જીવ છે, ઝીંગા જેવો દેખાય.
ક્રિલ? હા, સાંભળ્યું છે.
એનો જથ્થો અમુક્ષ મોટો છે અને એ વેલ, સીલ, પેંગ્વિન, માછલીઓ બધાનો મુખ્ય ખોરાક છે. ટૂંકમાં કહીએ તો આખી એન્ટાર્કટિક ઇકોસિસ્ટમનો પાયો છે.
અને હવે માણસો એને પકડી રહ્યા છે.
હા, ક્રિલનો ઉપયોગ માછલીઓના ખોરાક તરીકે અને પેલા ઓમેગા-3 જેવા હેલ્થ સપ્લિમેન્ટ્સ બનાવવા માટે વધી રહ્યો છે, એટલે એની માછીમારી બહુ ઝડપથી વધી રહી છે.
તો પછી તેની ઇકોસિસ્ટમનું શું?
એ જ ચિંતાનો વિષય છે. એટીએસ હેઠળ એક કમિશન છે, CCAMLR. એનું કામ આ માછીમારીને નિયંત્રિત કરવાનું છે જેથી બધું સંતુલિત રહે. પણ આ બહુ મોટો પડકાર છે.
અને પેલી બાયોપ્રોસ્પેક્ટિંગની વાત હતી, એ શું છે વળી?
બાયોપ્રોસ્પેક્ટિંગ એટલે જૈવિક સંસાધનોની શોધ કરવી. એન્ટાર્કટિકાની ભયંકર ઠંડીમાં પણ અમુક સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા, ફૂગ વગેરે જીવી શકે છે.
એક્સ્ટ્રીમોફાઇલ્સ કહેવાય છે ને?
હા, બરાબર, એક્સ્ટ્રીમોફાઇલ્સ. વૈજ્ઞાનિકો આનો અભ્યાસ કરી રહ્યા છે કારણ કે એમનામાં ખાસ રસાયણો અને જનીનો હોય છે જે દવાઓ, કોસ્મેટિક્સ કે ઉદ્યોગોમાં બહુ જ કામ આવી શકે.
ઓ, પણ પછી સવાલ એ થાય કે આ શોધ કોની ગણાય, એનો ફાયદો કોને મળે, કારણ કે એન્ટાર્કટિકા તો કોઈ એક દેશનું નથી.
મુદ્દાની વાત પકડી તમે. આના પર માલિકી કોની, આર્થિક લાભ કોને મળવો જોઈએ, આ બધા પ્રશ્નો બહુ જ જટિલ છે અને એટીએસ પાસે હજુ એના સ્પષ્ટ જવાબ નથી. અને ભલે આજે માઇનિંગ બંધ છે, પણ કોને ખબર ભવિષ્યમાં શું થાય.
હા, સંસાધનોની અછત વધે, ટેકનોલોજી બદલાય
અને રાજકારણ બદલાય, તો તેલ, ગેસ, ખનિજોનો મુદ્દો ફરી પાછો ચર્ચામાં આવી શકે, એ શક્યતા નકારી ના શકાય.
સંસાધનો સિવાય હવે તો ત્યાં ટુરિઝમ પણ બહુ વધ્યું છે ને?
હા, ખૂબ જ. ખાસ કરીને 1990ના દાયકા પછી તો પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. મોટા મોટા ક્રૂઝ શિપ હજારો લોકોને ત્યાં લઈ જાય છે. હવે આના બે પાસા છે,
ફાયદો અને નુકસાન બંને.
હા, ફાયદો એ કે જે લોકો ત્યાં જાય એ અદ્ભુત નજારો જુએ, પેંગ્વિન, સીલ જુએ, તો કદાચ પર્યાવરણ માટે વધુ જાગૃત બને, એન્ટાર્કટિકાના એમ્બેસેડર બની જાય.
પણ નુકસાન?
નુકસાન એ કે આટલા બધા લોકોની અવરજવરથી ત્યાંના નાજુક પર્યાવરણ પર દબાણ આવે છે. ક્રૂઝ શિપથી પ્રદૂષણનો ડર વન્યજીવોને ખલેલ પહોંચે.
હા, પેંગ્વિન કોલોનીની નજીક જાય તો.
બરાબર. અને બીજો ડર એ કે પ્રવાસીઓના કપડાં કે બૂટ સાથે બહારના જીવાણુઓ કે છોડના બીજ ત્યાં પહોંચી જાય તો, એ ત્યાંની ઇકોસિસ્ટમ માટે ખતરનાક બની શકે. ડોટ્સ એ પણ કહે છે કે મીડિયા જે રીતે એન્ટાર્ટિકાને બતાવે છે પેલી ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં, એકદમ શુદ્ધ અસ્પૃશ્ય જ્યાં માણસ છે જ નહીં,
હા જાણે સ્વર્ગ જેવું,
એનાથી એક ચોક્કસ છબી બને છે. પણ એ છબી ત્યાંની વાસ્તવિકતાને, ત્યાં જે માનવ વસાહતો છે, જે વૈજ્ઞાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે રાજકારણ છે, એ બધાને છુપાવી દે છે.
એટલે આપણે એની સુંદરતા બતાવીને જ એને એક રીતે વસ્તુ બનાવી રહ્યા છે, કોમોડિફાઈ કરી રહ્યા છે.
હા, ડોટ્સ આ શબ્દ વાપરે છે, કોમોડિફિકેશન. અને એનાથી એ જોખમ છે કે આપણે એને વધુ પડતા પ્રેમથી મારી નાખીએ અને એક એવી છબી ઊભી કરીએ જે અડધું સત્ય જ બતાવે.
તો પુસ્તકના અંત તરફ જઈએ તો ભવિષ્ય સામે કયા મુખ્ય પડકારો દેખાય છે? ડોટ શું કહે છે?
પુસ્તક મુખ્યત્વે બે મોટા પડકારોની વાત કરે છે. પહેલો અને સૌથી ગંભીર, ક્લાઇમેટ ચેન્જ.
હા, એ તો છે જ.
એન્ટાર્કટિકા ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે, એ તો છે જ. બરફ પીગળી રહ્યો છે, તાપમાન વધી રહ્યું છે. પણ એનાથી વધુ ચિંતા એ છે કે એ ક્લાઇમેટ ચેન્જને વધારનારું પરિબળ પણ બની શકે છે.
એ કઈ રીતે?
ખાસ કરીને પશ્ચિમ એન્ટાર્કટિકાની જે બહુ મોટી બરફની ચાદર છે, આઈસ શીટ, જો એ અસ્થિર થઈ જાય અને ઝડપથી પીગળવા લાગે,
ઓ બાપ રે,
તો દુનિયાભરમાં સમુદ્રની સપાટી ઘણા મીટર ઊંચી આવી શકે. એના પરિણામો તો આપણે કલ્પી પણ ના શકીએ. કેટલાય દરિયાકાંઠાના શહેરો ડૂબી જાય.
આ તો સીધી આપણા ગુજરાત અને મુંબઈ જેવા વિસ્તારો માટે બહુ મોટી ચિંતાની વાત થઈ.
બિલકુલ. એટલે એન્ટાર્કટિકા ભલે દૂર હોય, ત્યાં થતા ફેરફારો આપણા ઘર સુધી પહોંચી શકે છે. એ પૃથ્વીના સ્વાસ્થ્યનો બેરોમીટર છે.
અને બીજો પડકાર?
બીજો પડકાર છે ભૂ રાજકીય તણાવ. પેલી એન્ટાર્કટિક સંધિ પ્રણાલી જે ઠંડા યુદ્ધ વખતે બની હતી, શું એ આજના બદલાયેલા સમયમાં ટકી શકશે?
હા, કારણ કે દુનિયા બદલાઈ ગઈ છે.
બરાબર. નવી શક્તિઓ ઉભરી રહી છે, જેમ કે ચીન. સંસાધનો માટે સ્પર્ધા વધી રહી છે. દેશોમાં ફરીથી રાષ્ટ્રવાદ વધી રહ્યો છે. આ બધું પેલી સહકારની ભાવના પર દબાણ લાવી શકે છે.
તો શું સંધિ તૂટી જશે?
પુસ્તક એવી કોઈ ભવિષ્યવાણી નથી કરતું, પણ એ ચેતવણી આપે છે કે એન્ટાર્કટિકાનું ભવિષ્ય એ વાતની કસોટી હશે કે આપણે માનવજાત તરીકે આપણા સહિયારા સંસાધનોનું સંચાલન કેવી રીતે કરીએ છીએ, આપણી સહકારની ક્ષમતા કેટલી છે.
આટલી બધી વાતો પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને તારવવા હોય તો શું કહી શકીએ ટૂંકમાં?
ચોક્કસ. મારા મતે પહેલો મુદ્દો એ કે એન્ટાર્કટિકા એક માનવ નિર્મિત રચના છે. આપણી સમજ, આપણું જ્ઞાન, એ બધું આપણા ઇતિહાસ, સંસ્કૃતિ, રાજકારણોમાંથી આવે છે.
બીજું, પેલો ઇતિહાસનો પ્રવાહ, શૌર્ય અને રાષ્ટ્રવાદથી શરૂ કરીને વૈજ્ઞાનિક સહકાર સુધીનો, પહેલા ધ્વજ અને દાવા, પછી IGY આવ્યું અને વિજ્ઞાન મુખ્ય બન્યું,
એક રાજકીય નિવેદન છે. ચોથું, ATS એટલે કે સંધિ પ્રણાલી, એક અદ્ભુત પણ નાજુક સિદ્ધિ છે. સફળ મોડેલ છે, પણ ભવિષ્યમાં ટકશે કે કેમ એ સવાલ છે.
પાંચમો, શોષણ અને સંરક્ષણ વચ્ચેની સતત ખેંચતાણ. માછલી હોય, જીવાણુ હોય, ટ્યુરિઝમ હોય કે ભવિષ્યનું માઇનિંગ, હંમેશા આ બે વચ્ચે સંઘર્ષ રહેવાનો.
અને છેલ્લું, છઠ્ઠું, એન્ટાર્કટિકા એ ગ્લોબલ ક્લાઇમેટ બેરોમીટર છે. દૂર હોવા છતાં આપણા ગ્રહના સ્વાસ્થ્યનો અરીસો છે.
અને આ બધા મુદ્દા આપણા જીવન સાથે પણ જોડાયેલા છે ને?
સીધી રીતે. ક્લાઇમેટ ચેન્જ અને દરિયાની સપાટી વધવાની વાત આપણે કરી, એ સીધો આપણા દરિયાકાંઠાને અસર કરે. અને ATS જેવી વ્યવસ્થા આપણને શીખવે છે કે જો ધારીએ તો આંતરરાષ્ટ્રીય સહકાર શક્ય છે. બીજા વૈશ્વિક પ્રશ્નો માટે પણ એમાંથી પ્રેરણા લઈ શકીએ.
પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે મનમાં ચોંટી જાય. જેમ કે પેલો વિચાર કે એન્ટાર્કટિકા શોધની રાહ જોતો ખાલી કુદરતી ઉજ્જળ પ્રદેશ નથી, પણ માનવ કલ્પના, શૌર્યગાથા, વૈજ્ઞાનિક પ્રયાસ અને રાજકીય વાટાઘાટો દ્વારા સક્રિય રીતે ઉત્પન્ન થયેલું સ્થળ છે. આ ખરેખર આપણી સામાન્ય સમજને હલાવી દે છે.
હા, અને એની સાથે જોડાયેલો બીજો વિચાર, એન્ટાર્કટિકામાં વિજ્ઞાન ક્યારે માત્ર વિજ્ઞાન નથી હોતું, તે ભૂરાજનીતિનું ચલણ પણ છે. સંશોધન મથક, પ્રયોગશાળા અને પગદંડી, રાષ્ટ્રીય દાવો બંને છે. આ બહુ મહત્વનું છે. વિજ્ઞાન પણ રાજકારણથી પર નથી.
બરાબર. અને ભવિષ્યની ચિંતા કરતો પેલો સવાલ, એન્ટાર્કટિક સંધિ ઠંડા યુદ્ધનો સમસ્યાનો તેજસ્વી ઉકેલ હતો, પણ શું આ 20મી સદીનો ઉકેલ 21મી સદીના ક્લાઇમેટ ચેન્જ અને સંસાધનોની દોડ જેવા પડકારો સામે ટકી શકશે?
આ ખરેખર આપણને વિચારતા કરી દે છે. અને છેલ્લે ટ્યુરિઝમ અને મીડિયાવાળો મુદ્દો પણ ભૂલવા જેવો નથી. તેને છેલ્લા અસ્પૃશ્ય વન્ય પ્રદેશ તરીકે વેચવામાં આવે છે. આ કમોડિફિકેશન ખંડને વધુ પડતા પ્રેમથી મારી નાખવાનું જોખમ ઊભું કરે છે અને એક એવી શુદ્ધ છબી બનાવે છે જે ત્યાંની જટિલ માનવ હાજરી અને રાજકીય વાસ્તવિકતાને અસ્પષ્ટ કરે છે. મતલબ કે જે દેખાય છે એના પર સવાલ પૂછતા રહેવું જરૂરી છે.
તો આ બધી ચર્ચા પરથી શ્રોતાઓ માટે આપણા રોજિંદા જીવનમાં આ પુસ્તકના વિચારો કઈ રીતે કામ આવી શકે, શું બોધપાઠ લઈ શકાય?
મને લાગે છે કે સૌથી પહેલી અને મોટી વાત તો આંતરરાષ્ટ્રીય સહયોગની શક્યતા સમજવી. એટીએસ બતાવે છે કે દુશ્મન જેવા દેશો પણ સહિયારા હિત માટે ભેગા થઈ શકે છે. આમાંથી આપણે બીજે પણ પ્રેરણા લઈ શકીએ છીએ.
બીજું, મને લાગે છે કે આ આપણને મીડિયાને વધુ વિવેકપૂર્ણ રીતે જોતા શીખવે છે. કોઈ ડોક્યુમેન્ટરી કે સમાચાર જોઈએ ત્યારે માત્ર સુંદરતા જ નહીં પણ એની પાછળનો એજેન્ડા કે દૃષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરવો. કઈ વાત કહેવાય છે, કઈ નથી કહેવાતી.
ત્રીજું અને બહુ જ અગત્યનું, તે ક્લાઇમેટ ચેન્જની ગંભીરતાને આપણા મનમાં ઉતારે છે. એન્ટાર્કટિકાનો બરફ પીગળે એ આપણા માટે પણ ચિંતાનો વિષય છે. ક્લાઇમેટ એક્શનની જરૂરિયાત સમજાવે છે.
ચોક્કસ. અને ચોથું, પેલો વન્ય પ્રદેશ કે કુદરતનો રોમેન્ટિક આઈડિયા છે ને, એને પણ પડકારે છે. બતાવે છે કે દુનિયાનો કોઈ ખૂણો હવે માનવ અસરથી બાકાત નથી, બધું જોડાયેલું છે. આ સમજ આપણને વધુ જાગૃત અને જવાબદાર નાગરિક બનાવે છે.
આખી વાતચીત પછી મને તો એમ લાગે છે કે એન્ટાર્કટિકા ખરેખર એક મોટો અરીસો છે. એમાં આપણને માનવતાની બેસ્ટ ક્વોલિટીઝ દેખાય છે. શાંતિથી સહકાર કરવાની ક્ષમતા, નવું જાણવાની જિજ્ઞાસા, પણ સાથે સાથે આપણી નબળાઈઓ પણ દેખાય છે. દેશ દેશ વચ્ચેની સ્પર્ધા, કુદરતનું શોષણ કરવાની લાલચ અને પર્યાવરણના મોટા પડકારો સામે લડવામાં આપણી મુશ્કેલીઓ, એ ખાલી બરફ નથી, એ આપણી જ વાર્તા કહે છે.
અરે, મારા માટે સૌથી યાદ રાખવા જેવી વાત એ રહી કે જે જગ્યાને આપણે ખાલી, શાંત, કુદરતી સમજીએ છીએ એ ખરેખર કેટલી બધી માનવ નિર્મિત છે. આપણી કલ્પનાઓથી, આપણા ઇતિહાસથી, આપણા વિજ્ઞાન અને રાજકારણથી એ સતત બનતી રહે છે, બદલાતી રહે છે, એ સ્થિર નથી. અને એનું ભવિષ્ય કેવું હશે એનું આધાર આજે આપણે શું કરીએ છીએ એના પર છે. આ વિચાર ખરેખર બહુ ઊંડો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.